ઉદ્દાલક સદગુરુએ ને ભગવાને જે કંઈ પ્રેરણા આપી અને પોતાના શિષ્યને માટે જે કંઈ કર્યું ઉદ્દાલક, એમાં એનું પરમ હિત. એટલે ચતુર, હોશિયાર, વિદ્વાન, લાયક, સુપાત્ર જેને કહેવાય એ શિષ્ય, ચતુર ચેલા તેને કહીએ. ગુરુ મહારાજની અનુજ્ઞા એ માત્ર મંત્ર જ છે, બીજું કઈ નહીં. એમના શ્રી મુખેથી આજ્ઞા મળી એટલે મારા માટે મંત્ર છે, એની ઉપર ચાલ્યા કરે. અને એમાંય મારા શરીરનું શું થશે, ગુરુજી તો આકરી પરીક્ષા કરી રહ્યા છે. દેવરાજ ઇન્દ્રને જ્ઞાન પ્રાપ્ત કરવું હતું, પોતાના ગુરુ બૃહસ્પતિની પાસે ગયો. મહારાજ, ગુરુદેવ, હું આપની પાસે આવ્યો છું, મારે સત્યનું જ્ઞાન જોઈએ છે, ભજન કરવું. ઇન્દ્રને કહ્યું કે 12 મહિના સુધી આશ્રમની સેવા કરો, સવારે 4 વાગે ઉઠી વાસી દુવારી, પાણી ભરી, કચરો વારી, રસોડું કરી, વાસણ સાફ કરી, ગાયો ચારી, એને ધોઈને વલાણું કરીને, જે કંઈ લેપવા પૂતવાનું હોય, કપડાં રાત્રે પથારી, એ બધું જ કરીને રાતના 10 વાગતા જેવી આજ્ઞા, ગુરુગમ સગળી ગયું છે. 1 વર્ષ પૂરું થયું ને ગુરુ બૃહસ્પતિ પાસે ઇન્દ્ર હાથ જોડીને ઉભો રહ્યો, પ્રભુ આપ મને આપશો સાધન? એટલે જોયું, ઇન્દ્રને કહ્યું ફરી 1 વર્ષ સેવા કર. 2 વર્ષ પૂરા થયા, ફરી એ જ પ્રમાણે આજ્ઞા આપી કે હજુ પણ એ જ કર. આવો મોટો સ્વર્ગના દેવોનો રાજા ઇન્દ્ર, એને પણ ગુરુની આજ્ઞામાં અને એને કઈ જે આજ્ઞા કરી એ પ્રમાણે જે કઈ સેવા કરી, જે ભજન કર્યું, એનાથી એ હોશિયાર ઉત્તીર્ણ થયો. પણ પોતાના શરીર ભાવથી એ પર રહ્યા, ઉદ્દાલક પણ અને ઇન્દ્ર પણ. ઇન્દ્ર અને ઉદ્દાલક બંને એમાં સફળ થયા. ગુરુગમ સગળી પેખે, ગુરુએ આપેલી જે કઈ સાધના છે, જે કઈ સાધન છે, એને પૂરેપૂરું ઓળખવાની દ્રષ્ટિ હોવી જોઈએ. આંખની, માત્ર આંખની નહીં, વિચારની દ્રષ્ટિ હોવી. મને શા માટે આવી આજ્ઞા આપ્યું છે? મને આ વ્રત કેમ આપ્યું હશે? મારું કલ્યાણ આનાથી જ થવાનું છે. એ પણ તદ્દન જેને જેવું સ્તર હશે એ પ્રમાણે જ આપશે સદગુરુ. જેની ઊંચાઈ વધારે હશે એને ઊંચું સાધન આપશે કે તું આ કર, તને આ મળશે, તારી સાધના ફળશે. અને જે માત્ર સામાન્ય છે કે તું આટલું રામ રામ કરજે તો તારી તારી મનોકામના પૂર્ણ થશે. એમ સદગુરુ એની ક્ષમતા પ્રમાણે સાધન આપે, એમાં નિષ્ઠા અને શ્રદ્ધા વિશ્વાસ હોય તે પાર ઉતરે, એની અંદર સફળ થાય. અને સફળ થવાની અંદર કહ્યું, દેહ સ્વભાવને દૂર કરીને. આ શરીર હું નથી, શરીર મારું છે પણ હું શરીર નથી. શરીર છે, બહુ તો ભોગો આપશે, અને ભોગો દ્વારા પ્રાપ્ત થતું સુખ કે આનંદ આપશે, એ સદગતિ નહીં આપે. શરીર શાંતિ ક્યારેય નહીં આપે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ઉપાધિ 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 રહેવાની. જે દિવસે શરીર છૂટે ને તે દિવસે આત્મ શાંતિ મળે. અને સગા સંબંધીઓ પણ પ્રાર્થના કરે કે પ્રભુ એને શાંતિ આપજે. ભાઈ, છૂટ્યા ને ત્યારથી શાંતિ મળી જ ગઈ છે. તમારાથી છૂટ્યા ને, શરીરથી છૂટ્યા એટલે શાંતિ મળેલી છે. ત્યાં સુધી અશાંતિ હતી. શરીર ભાવ ક્યારે પણ સુખ શાંતિ આપી શકતો નથી. દેહ ભાવ છૂટે, દેહાધ્યાસ નીકળે ને તો જ માણસ શાંતિથી બેસીને ભજન કરી શકે. ભજન કરવા બેઠા હોય ને સ્થિરતામાં જ્યાં બેસી ગયા ત્યાં પછી ક્યાંક ખણ આવશે, ક્યાંક ખંજવાળ આવશે, ક્યાંક ઊંચા નીચા થઈશું. અને શરીર કદાચ શાંતિથી બેસાડશો તો મન પાછું ક્યાંક ઊંચા નીચું કરશે, આગું પાછું કરશે. ક્યાંક અવાજ સંભળાઈ ગયો તો તરત આંખ ખોલી જશે પાછી, અને કશું ખખડ્યું તો આમ તરત ઊંચા નીચા થઈ જઈશું. મને ખબર છે, એકવાર તુલસી શ્યામના જંગલમાં અમે 3-4 જણ ગયેલા. હું શાંતિથી બેઠો હતો વૃક્ષ નીચે, પાંદડા ચોખા કરી, જોડે બીજે હતા. એ જંગલની અંદર તો પાંદડા તો આમ ખરેલા ખૂબ હોય, તે ઉપર પક્ષી ચાલે તે અવાજ થાય, એટલે પેલા એમ એક એક વાઘ આવ્યો, એક સિંહ આવ્યો. એટલે શરીર કે શરીરની ઇન્દ્રિયો પણ સ્થિર રહેવા દેતી નથી. શરીર ઉપદ્રવ જ કર્યા કરે, એને સાચવવાનું, એને સુવાડવાનું, એને નવડાવવાનું, એની ક્રિયાઓ કરવાની. શરીર એટલે એક પણ ઉપાધિ જ છે. શરીરમ ખાલું વ્યાધિ મંદિરમ, આપણે તો રહીએ છીએ પણ જોડે જોડે રોગે અંદર રેચક નથી રહેતા. શરીરમાં આપણે એકલા રહીએ છીએ, આપણા શરીરમાં આપણી જોડે રોગો રહે ને. એક બાજુ ભાડે આપી દે કે આવડી તારી, બાકી હું રહીશ. શરીરમાં એકલા નથી રહેતા, અને એ શરીર ક્યારે આપણને સુખ શાંતિ આપતું નથી, આપવાનું પણ નથી લખી રાખતું. સાચી જુઓ ચલો, એને બધા જે કંઈ ઠાઠ માઠ કરવાના હોય, ખાન પાન ભોગ બધું જ આપવો જોઈએ કે ચલો હવે શરીર તૃપ્ત થઈ જશે, શરીર હવે માની જશે, ધરાઈ જશે. જેમ આપણે જમવા બેઠા હોઈએ કે પાણી પીવા બેઠા હોઈએ, એક પ્યાલો બે પ્યાલા પીએ કે એક કે બે લાડુ ખાઈએ, અને કે બસ હવે ધરાઈ ગયા, હવે નહીં નહીં બસ થઈ ગયું, હવે ના ખવાય. એ તૃપ્તિ જેમ આવે છે એમ શરીરને પૂછો, કોઈ દિવસ તૃપ્તિ માણી છે ખરી? શરીર કોઈ દિવસ ધરાયું છે કશાયથી? તો એટલું લખી રાખજો, શરીર આપણું છે પણ એ માલિક આપણે નથી. એને જે શરીરમાં આપણે રહીએ છીએ એ શરીર આપણને ક્યારેય સુખ શાંતિ આપી શકવાનું નથી. દેહ સ્વભાવને દૂર કરીને, અને જ્યાં સુધી આ શરીર છું એવો ભાવ રહેશે ને ત્યાં સુધી શાંતિ નહીં મળે, સુખે નહીં મળે, ઉપાધિઓ રહેવાની જ, અને તમે નિરાંતે ભજન નહીં કરી શકો. પણ જે ભજન કરનારાઓ હોય છે એ શરીરની જરાય પરવા નહીં કરે. ડાંગરી મહારાજ પોષ મહિનાની કડકડતી ઠંડીમાં નર્મદાજીના કિનારે સવારે 3 વાગે ઉઠીને માત્ર એક જ પંચ્યુ પહેરીને ઉઘાડા શરીરે નર્મદાજીની અંદર જઈ સ્નાન કરીને ભીના કપડે પાછા ભગવદ નામ સ્મરણ કરતા દેહ સ્વભાવને દૂર કરી શરીર સાચવવા જઈએ તો પ્રાતઃ કાળમાં એ ઋષિ સ્નાન નર્મદાજીની ના ઠંડા પાણીએ થાય ખરું. દેહાધ્યાસ જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી ભજનનો આનંદ નહીં આવે. તમને શરીર વિક્ષેપ કરશે જ ભજનની અંદર. પણ એવા સિદ્ધ મહાપુરુષો જોયા હોય પોતાની સ્મૃતિને પોતાના સ્વરૂપની અંદર કે ભજનમાં બેસી ગયા હોય ને તો ખાવા પીવાનું ઊંઘવાનું કે એની ક્રિયાઓનું એક તરફ મૂકી દઈને નિરાંતે મસ્તીમાં પડ્યો હોય ને એનું ચાલ્યા કરતો એ ભજન. દેહ સ્વભાવ દૂર થાય. એ ભાવનગરની બહાર મસ્ત રામજી બાવા બેઠેલા જોયેલું, બધું કીચડ ને બધું એની અંદર લોકો સાફ કરે, ખવડાવતો પોતાની મસ્તીમાં મસ્ત. દેહ સ્વભાવ દૂર થાય ત્યારે જ ભજનાનંદ સ્થિર થાય છે. અને ભજનાનંદ સ્થિર થયો ને એટલે શરીર ભાવ એની મેં તો ઉતરી જશે. ભાઈ કપડાં ઇસ્ત્રીવાળા પહેર્યા તોય શું, મેલા ઘેલા પહેર્યા તોય શું, કંઈક બીજા શણગાર સાજ કર્યા ના કર્યા તોય શું, એને પરવા નથી, કશી ચાહ ગઈ, ચિંતા ગઈ, મનમાં બે પરવા, કશું જ ના જોઈએ, બસ આમ ભજનનો આનંદ ત્યારે મળે. અને એ રીતે જે કોઈ ભજનનો ભેદ લહે, જેને ભજનનો મર્મ જડી જાય ને કોઈ પણ બાબતનું એસન્સ મળી જાય, પછી માણસ કચરાની અંદર હાથ નહીં નાખે. શેરડીના રસનો પ્યાલો મળી જાય ને તો એના કૂચાની અંદર કોઈ મોડું નહીં મારે. એમ પોતાના સ્વસ્વરૂપની પ્રાપ્તિ થઈ ગયા પછીથી આ શરીર રૂપી જે છોડા છે એના તરફ જરાય વૃત્તિ નહીં જાગે. આત્મારૂપી એસન્સ તત્વ જેણે જાણી લીધું, પોતાના સ્વસ્વરૂપને જેણે માણી લીધું, પછી તો શરીર તો જે મગફળીની અંદરથી દાણા કાઢી લીધા હોય અને છોડા પડ્યા હોય એના ઢગલાને, એમ શરીર તો છોડા છોડા જેવું છે, કશા કામ નથી. માત્ર ને બાળી મૂકો બહુ બહુ તો એ શરીરને, શેરડીને પીલીને રસ કાઢી લીધો પછી એ કૂચાને બાળી મૂકો, એનો કોઈ ઉપયોગ નથી. એમ જેણે પોતાના જીવનમાં પોતાના સ્વરૂપ, પોતાના સૂક્ષ્મ ચેતના એવા આત્માને જાણી લીધો અને પોતાનો દેહ ભાવ છોડી દીધો કે આ શરીર હું નથી, એમાં ઠાકોરજી ભગવાન બેઠેલા છે માટે શરીર છે. અને જો અંદરથી ભગવાન ઉઠી ગયા, રામ ઉઠી ગયા, તો શરીર એ ગયું અને આ બાજુ રામ એ ગયા. દેહાધ્યાસ દૂર કરો, ભજન કરવા માટેનો આ એક સરળ ઉપાય. શરીર માંગે એટલું બધું એને ન આપો, બાકી શરીર તો ન ઈચ્છવા જેવું પણ માગશે કે મારે તો આ જોઈએ છે ને આ જોઈએ છે, કે જે માણસને અધોગતિ કરી નાખશે, માણસને દુરાચારી બનાવશે અને પાપી બનાવી દેશે. શરીર એવું માગશે કે વિચિત્રતા આપણને પોતાને પણ આશ્ચર્ય થાય, આવું માંગે છે. એટલે શરીર ભાવ દૂર થાય. મહારાજે કહ્યું કે દેહ સ્વભાવને દૂર કરી, દેહાધ્યાસ દૂર કરો અને પછી ભજન કરવા બેસો. અને દેહાધ્યાસ દૂર કરીને એની અંદર જે બેસનારો છે તે હું છું, સોહમ, બીજો નહીં, તે જ હું છું. અને ગુરુ મહારાજ તો કે તત ત્વમ અસી, તે તું છું, બીજો નહીં. અને જ્યારે પૂરેપૂરો અભ્યાસ થાય અને બરાબર રીતે સમજી શકે ગુરુગમ સગળી પેખે, ત્યારે એને ખબર પડે કે ઓહ, દેહ સ્વભાવને દૂર કરીને પછી થાય સોહમ, ઓમ, અહમ બ્રહ્માસ્મિ, ત્યારે આવી જાય એ ભગવાન મારામાં જ બેઠેલા છે અને હું ભગવાનમાં છું. જેમ પાણીનું ટીપું સાગરનો અંશ છે, પણ એ પાણી એ પાણીનું ટીપું સાગરમાં ભળી જાય એટલે જ સાગરથી જુદું રહેતું નથી, એમ એક બની જાય, એમ આત્મા પણ પરબ્રહ્મની અંદર ભળી જાય મન વૃત્તિને ચિત્તથી વિચારોથી, એટલે આત્મા આત્મા રહેતો નથી, એ પરમાત્મા બની જાય. સોહંગ સરખા પેખે, પોતાની જાતને ગુરુ મહારાજમાં જુએ અને ગુરુ મહારાજને પોતામાં જુએ. કહે સંત રામ ભજન કરો, અને ભજન કરવા માટે કહ્યું ભાવે ભક્તિ કરીએ ભાઈ. હે ભાઈ, કેટલો પ્રેમ ભર્યો સંબોધન કર્યું છે. ભાઈ કોઈ દુશ્મન નહીં, તમે તો સગા છો. હે ભાઈ ભાવે ભક્તિ કરજો, કેટલો કેટલો કોમળતાનો ભાવ છે. મહાપુરુષો પણ પોતાના દિલમાં અંતઃકરણમાં સામાન્ય જીવ માટે પણ કેટલો સરસ ભાવ રાખે છે. ભાવે ભક્તિ કરીએ ભાઈ અને સતની સન મુખ રહી. જ્યારે સંત મહાપુરુષ આવા અવતારી મહાપુરુષો એને ભાઈ કે, તો એવા ભાઈ થવાનું કોને મન ના થાય. ચલો ભાઈ આપણને ભાઈ કયા તો સારો સંબંધ થઈ ગયો.